सभी देव तीर्थंकर भगवान की महापूजा करते हैं। जितना पण देवो होय छे ए देवोना भवनों में तो अकृत्रिम चैत्यालय छे ज अने त्यां ए पूजा विधान आदि करेल छे। पण एना सिवाय જે પર્વના દિવસોમાં જેટલા અકૃત્રિમ જિનાલયો છે આખા લોકમાં, ત્યાં પણ બધે જઈને ભગવાનની દર્શન પૂજન આદિ કરે છે. એટલે બધા જે દેવો ભગવાનની મહાપૂજા કરે છે. જો આપનો પ્રશ્ન છે કે દેવોમાં ફક્ત જૈન ધર્મની પ્રવૃત્તિ હોય કે, એક વાત સમજી લઈએ, આખા વિશ્વમાં જૈન ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ છે જ નહીં. જે વસ્તુ સ્વરૂપ છે એને જ ધર્મ કહેવાય છે, અને આખા વિશ્વમાં બસ આ એક વસ્તુ સ્વરૂપને જ ધર્મ તરીકે માન્ય છે. કાં તો જીવ ધર્મિષ્ઠ છે, કાં તો જીવ ધર્મિષ્ઠ નથી, આટલો જ ફરક છે. ત્યાં કોઈ અન્ય ધર્મોમાં જીવ પ્રવૃત્તિ કરે છે એવી બીજે કોઈ એવી પદ્ધતિ જ નથી. આ તો વર્તમાનમાં અહીંયા ભરત ક્ષેત્રમાં, ખાલી ભરત ક્ષેત્રમાં હુંડા ઉસર્પણી કાળ ચાલી રહ્યો છે. એટલે અહીંયા આ કર્મભૂમિના કાળમાં આટલા બધા મત પ્રવર્તન થઈ રહ્યા છે. અન્ય જગાએ આવી પરિસ્થિતિઓ છે જ નહીં. ખ્યાલ આવે? તો જો આગળ વધીએ. એટલે એ દેવોની એના પરિણામ કેવા હોય છે કે જો ભગવાનની પૂજા ભક્તિ કરવા જાય તો મંદ ઘસાય હોય તો જ જાય. કલ્પવાસી દેવ તો ઉનકે પંચકલ્યાણ પ્રસંગ કે પરંત પંચકલ્યાણ પ્રસંગ પર મધ્યલોક મેં ભી આતે હૈ. એક એક દેવ પોતાના જીવન દરમિયાન અસંખ્યાત પંચકલ્યાણ જ મનાવે છે. આપણે ઘણા હોય ને કે એક બે પંચકલ્યાણ ગુજવ્યા હોય, પછી આપણને પ્રશ્ન ઉભા થવા માંડે કે અરે આટલા બધા પંચકલ્યાણ શું કામ ઓર્ગેનાઇઝ કરે છે લોકો. ઘણા લોકો આવીને મને કહે કે આટલા તો મંદિરો છે આપણા ભારત વર્ષમાં, હજી વધારે ભગવાનની સ્થાપના કરવાની શું જરૂર છે. મેં એમને કહ્યું કે ભાઈ આપણે અહીંયા મુંબઈમાં બેઠા છે, હમણાં ત્યાં નીમચમાં પંચકલ્યાણ થયા. હવે ત્યાંના સ્થાનીય લોકોને જરૂરત લાગી તેમણે કર્યું તો તમને શું પ્રોબ્લેમ છે? ખ્યાલ આવે કે ને? આપણે નકામી અસાધના કરીને શું કામ પાપનો બંધ કરવો જોઈએ? અરે દેવો અસંખ્યાત પંચકલ્યાણ મનાવે છે તોય થાકતા નથી. ખ્યાલ આવે છે? એટલે કેટલા ઉત્કૃષ્ટ શુભ ભાવ હશે. જો આગળ જો આપણે દરેક ક્લાસમાં દેવોની બાશિંગ કરતા હોઈએ છીએ, પણ એમના જે સારી ક્વોલિટીઝ છે એની પણ આજે થોડી ચર્ચા કરશું. પણ એ સારી ક્વોલિટીઝ બધી શુભ ભાવમાં છે, અને શુદ્ધ ભાવથી કંઈક જુદી વસ્તુ છે એ મારે તમને આજે જરાક દર્શાવું છું. સોલસ્વર કે ઉપર જો અહમ ઇન્દ્ર હોતે હૈ વો અપને સ્થાન પર બેઠે બેઠે હી મણિમય મુકુટ સે દોનો હાથ જોડકર મસ્તક ઝુકાકર તીર્થંકર ભગવાન કો નમસ્કાર કરતે હૈ. ત્યાં ઉપર બેઠા બેઠા જે લોકો ભગવાનને નમસ્કાર આદિ કરે છે, નીચે આવવાના એમને ભાવ જ નથી થતા. એટલા ઉત્કૃષ્ટ શુભ ભાવ છે કે ધર્મ ચર્ચામાં જોડાયેલા હોય છે અને એમને નીચે આવવાનો ભાવ જ નથી થતા, તો આવતા જ નથી. ખ્યાલ આવે? એટલે વાત ક્યાંથી નીકળી? શરૂઆત છે. અત્યારે મેં ખાલી એક જંગલ કહી દીધું કે કલ્પાતીત કરીને, હવે એમાં પણ ઉપર ઉપર જતા જાય તો એ પરિણામોની વિશુદ્ધિ વધતી જાય છે, એ સમજી લો. એટલે દેવોમાં પરિણામોની શુભ ભાવોની ઉત્કૃષ્ટતા છે. આટલું હોવા છતાં પણ, આખા ભવ પર્યંત ભગવાનની પૂજા ભક્તિ કરવા છતાં પણ, જે જે મિથ્યાદ્રષ્ટિ છે જો પોતાની મિથ્યા શ્રદ્ધાને દૂર ન કરે તો એ જીવ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. ખ્યાલ આવે? આપણે કેટલી ભગવાનની પૂજા ભક્તિ કરીએ કે પંચકલ્યાણ કરીએ તો આપણને સમ્યક દર્શન થઈ ગયા. ખ્યાલ આવે છે? જો એક શુભ ભાવનો ટ્રેક જુદો છે અને એક શુદ્ધ ભાવનો ટ્રેક જુદો છે. ખ્યાલ આવે છે? એક શ્રદ્ધાનું પરિણમન છે અને એક ચારિત્રમાં શુભ અશુભ ભાવની ગતિવિધિઓ છે. દેવગતિના જીવો આ ચારિત્રમાં તો મંદ કશાય છે, પણ હજી પણ મંદ કશાય તો છે ને, કશાય ઝીરો કરીને એ વિતરાગી થઈ શકતા નથી. ખ્યાલ આવે છે? એટલે આટલું બધું હોવા છતાં પણ એમાં અને બીજા સંસારી જીવોમાં કંઈ ફરક નથી. એ વાત આપણે આજે કરવી છે. થોડી સૂત્રમાં આગળ વાંચીને પછી આપણે થોડીક વધારે વિગતો જોઈશું. જો આપણે મૂળ શાસ્ત્ર જે છે રામજી બાપુની ટીકા, એમાં સૂત્ર નંબર 20, વૈમાનિક દેવોમાં ઉત્તર ઉત્તર અધિકતા. જે ઉપર ઉપર જતા જઈએ તો વૈમાનિક દેવોમાં અધિકતા. કઈ કઈ વસ્તુમાં અધિકતા છે જો વાંચીએ? સ્થિતિ, પ્રભાવ, સુખ, દ્યુતિ, લેશ્યા, વિશુદ્ધિ, ઇન્દ્રિયા, અવધિ, વિષયતો અધિકતા. અવધિ વિષયતો અધિકા. સ્થિતિ એટલે કે આયુની સ્થિતિ. જેમ જેમ ઉપર ઉપર જતા જઈએ તો આયુની સ્થિતિ વધે છે, એમનો પ્રભાવ વધે છે. હવે આનો મતલબ શું છે નીચે જોશું ટીકામાં. સુખ એટલે ઇન્દ્રિય સુખ. દ્યુતિ, દ્યુતિ એટલે આભા શરીર. લેશ્યાની વિશુદ્ધિ, ઇન્દ્રિયનો વિષય કેટલું જાણી શકે તે. અને અવધિ જ્ઞાનનો વિષય એ સર્વે ઉપર ઉપરના વિમાનમાં વૈમાનિક દેવોને અધિક છે. જો ટીકા સ્થિતિ, આયુ કર્મના ઉદયથી જે ભવમાં રહેવાનું થાય છે તે સ્થિતિ છે. હમણાં જ કોઈકની સાથે હું ચર્ચા કરતો હતો તો બે વસ્તુમાં હંમેશા આપણને કન્ફ્યુઝન થાય. એક છે કે દેવગતિ, દેવગતિની પ્રાપ્તિ કયા કર્મને કારણે થાય? દેવગતિની પ્રાપ્તિ દેવગતિ નામ કર્મને કારણે થાય છે. તો પછી દેવ આયુ શું કરે છે? દેવાયુ જે આપણે કહીએ ને, દેવાયુ નામનું કર્મ છે. આયુના ચાર પ્રકાર, દેવાયુ, નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્ય. તો દેવાયુ શું કરે? જો દેવગતિ આપણને નામ કર્મથી પ્રાપ્ત થઈ તો દેવાયુ શું કરે? જો એટલા સમય સુધી એ આત્માને ત્યાંના સંયોગો એ શરીર આદિ સાથે બાંધી રાખવાનું કાર્ય એ દેવાયુ કરે છે. ખ્યાલ આવે છે? આયુનું કામ ફક્ત એ અવધિ ડિસાઇડ કરવાનું છે, એ ટાઈમ ડિસાઇડ કરવાનું છે. અને એ દેવગતિ રિલેટેડ જેટલા બહારના સંયોગો આદિ પ્રાપ્ત થાય છે એ બધું નામ કર્મનું કાર્ય છે. તો જો સ્થિતિ, આયુ કર્મના ઉદયથી જે ભવમાં રહેવાનું થાય તે સ્થિતિ છે. એટલે આયુ કર્મના ઉદયથી એ દેવ ત્યાં જેટલો વખત રહેશે એને સ્થિતિ કહેવાય છે. તો આપણને ખ્યાલ જ હશે કે દેવોમાં જગતની આયુષ્ય 10,000 વર્ષનું હોય છે. ભવનત્રિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓછું હોય છે, અમુક પલ્ય સુધી જ હોય છે. પણ વૈમાનિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઘણું અધિક હોય છે. તો પહેલા બે યુગલ છે એનું ઉત્કૃષ્ટ આયુષ્ય અપ ટુ 2 સાગર, 2 સાગર સુધીનું, 2 સાગર કુછ અધિક ત્યાં સુધી એનું આયુષ્ય હોય છે. એનાથી ઉપર જઈએ 3-4 કલ્પમાં તો જગતને આયુષ્ય 2 સાગરનું હોય છે. અને ઉત્કૃષ્ટ આયુષ્ય પછી વધતું જાય. મને એક્ઝેક્ટ નંબર નથી ખબર, આમાં બી ક્યાંક ચાર્ટ હશે જ પાછળ. આમાં છે જો સૌધર્મ ઈશાન, ઉત્કૃષ્ટ આયુ 2 સાગરથી કુછ અધિક, જગતને આયુ 1 પલ્યથી અધિક. 10,000 વર્ષ જે કીધું એ તો ભવનત્રિકમાં, બરાબર. વૈમાનિકમાં જગન્ય 1 પલ્યથી વધારે, એટલે 1 પલ્ય જગન્ય અને ઉત્કૃષ્ટ 2 સાગર. પછી 3-4માં જગન્ય 2 સાગર, ઉત્કૃષ્ટ 7 સાગર. પછી 5-6માં જગન્ય 7 સાગર, ઉત્કૃષ્ટ 10 સાગર. આદિ આદિ એ પછી સમજી લેવું. એમ વધતા 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 સર્વાર્થ સિદ્ધિમાં 33 સાગર સુધીનું આયુષ્ય હોય છે, બરાબર. આ થયું સ્થિતિ. જેમ જેમ જીવ ઉપર ઉપરના સ્વર્ગમાં જાય છે તો એમ એમ એમનો ત્યાં રહેવાનો કાળ લાંબો છે. જો એક થોડુંક વધારે વિચાર કરીએ, જીવ ઉત્કૃષ્ટ પુણ્ય બંધ કરે અહીંયા, સમજો મનુષ્ય તિર્યંચમાં એણે ઉત્કૃષ્ટ પુણ્ય બંધ કર્યો, ઉત્કૃષ્ટ પુણ્ય બંધના ફળમાં ઊંચા સ્વર્ગ મળે છે. બરાબર. હવે સ્થિતિ, કર્મની સ્થિતિ લાંબી મળવી એ સારું કે ખરાબ? હા, પ્રશ્ન સમજાય. કર્મની સ્થિતિ લાંબી મળવી એ ખરાબ, અને કોઈ પણ જીવનો ઉત્કૃષ્ટ ભાવ હોય, શુભ ભાવ કે અશુભ ભાવ, ઇન બોથ કેસીસ જેમ જેમ ભાવની વિશુદ્ધિ વધે છે, શુભ કે અશુભ, તો કર્મની સ્થિતિ પણ વધે છે. એટલે અહીંયા ઉત્કૃષ્ટ શુભ ભાવમાં દેવગતિ બંધાય છે, પણ ત્યાં આયુની સ્થિતિ વધારે લાંબી બંધાય છે. જેવી રીતના આપણે કહીએ છીએ ને કે નકુલ અને સહદેવને એક સમય, એટલે અંતર્મુહૂર્તનો જે ભાવ આવ્યો કે અહીંયા મારા વડીલ મુનિરાજ છે તો શું થતું હશે, તેમાં એમને 33 સાગરો પરનો આયુષ્ય બંધાય. એટલે એ ઉત્કૃષ્ટ શુભ ભાવ હતો. ઉત્કૃષ્ટ શુભ ભાવમાં સ્થિતિ સૌથી લાંબી બંધાય છે. ખ્યાલ આવે છે? ચાલો હવે આગળ વધીએ. આ સ્થિતિની વાત થઈ. બીજો પોઈન્ટ છે પ્રભાવ. જેમ જેમ ઉપરના સ્વર્ગમાં જઈએ છે એમ એમ દેવોનો પ્રભાવ વધે છે. પ્રભાવ એટલે શું? પરને ઉપકાર તથા નિગ્રહ કરવાની ભાવનાની શક્તિનો પ્રભાવ. પરને ઉપકાર તથા નિગ્રહ કરવાની ભાવની શક્તિ, તેને પ્રભાવ કહે છે. કોઈ પરને ઉપકાર કરવાનો જે ભાવ હોય તેને પ્રભાવ કહે છે. જેમ જેમ ઉપરના સ્વર્ગોમાં જાય એમને એમ એમ એમને પરને ઉપકાર કરવાનો ભાવ વધે છે, પણ કરતા કઈ નથી. ખ્યાલ આવે? એવો એમને ભાવ થાય છે પણ આગળ કઈ કરતા નથી. જો એક મને બીજો વિચાર પણ આવ્યો, અહીંયા બીજો બી એક પોઈન્ટ છે કે દેવોનો જન્મ કેવી રીતના થાય છે. જો સાંભળજો, ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન છે. અહીંયા કહે છે કે જેવી રીતના પૂર્વ દિશામાં સૂર્ય ઉગે તો ફિક્સ ટાઈમ પર ઉગે ને, એવી રીતના અમુક ફિક્સ ટાઈમ પર ત્યાં ઉપપાદ શૈયા હોય, એ ઉપપાદ શૈયામાં અંતર્મુહૂર્તમાં દેવોનું શરીર બનીને તૈયાર થઈ જાય અને સીધું યુવાન શરીર બની જાય છે. હવે શરીર બને છે એટલે કેવી રીતના ખબર? શરીર, કપડા, મુકુટ, હાર આદિ બધું રેડીમેડ. એટલે એ જીવે ફક્ત ઉભા થઈને ચાલવા માંડવા, એવું નહીં કે ત્યાં ઉભા થયા પછી હવે એને કપડા પહેરવાના, હા એવું કઈ જ નહીં. ખ્યાલ આવે? હવે અંતર્મુહૂર્ત કાલમાં એને 6 પર્યાપ્તિઓ પૂરી થાય છે, તો આવી રીતના સુગંધિત મનોહર રૂપ પેજ નંબર 47 કે ઉપર આવી ગયા. અગર આ હા ઓકે, તો સુગંધિત મનોહર રૂપ સ્પર્શ રસ આદિ શરીર રુધિરાદિ સપ્ત ધાતુ રહિત પવિત્ર શરીર સહિત દેવ વસ્ત્રાવરણ સંયુક્ત હો સુખરૂપ ઉત્પાદ શૈયામાં ઉપર જન્મ ધારણ કરતો. બરાબર. આવી રીતના જન્મ ધારણ કર્યો, જન્મ હોતે હી વહાં આનંદમય વાદ્ય યંત્ર આદિ શબ્દ હોતે હૈ જયકાર આદિ સ્તુતિ રૂપ શબ્દો સે વે દેવ નવ યૌવન દશા સંપન્ન હો જાતે. દેવગતિ મેં બાલપના વૃદ્ધપના નહીં હૈ, જન્મ લેકર મરણ પર્યંત એક હી અવસ્થા. મારે કેવું તો સૂચે છે કે આવી રીતના એમનો જન્મ થયો દેવગતિ. બરાબર. જન્મની સાથે શું વિચાર કરે છે જો વાંચું છું. જન્મ કે બાદ અપને વૈભવ ઓર પરિવાર કો દેખ કર, કે આટલો મારો વૈભવ છે અહીંયા, મારા માટે આવા નાદ વાજેન્દ્ર વાગે છે, આટલું સુગંધિત શરીર આદિ છે, મારી આજુબાજુ આટલી બધી દેવીઓ ઊભી છે મારી, તો આવો પુણ્યનો ઉદય મને ક્યાંથી આવે છે? તો હા, પરિવાર કો દેખકર દેવ અવધિ જ્ઞાન સે અપની પૂર્વ ગતિ સંબંધી પર્યાય કો જાણકર ધર્મ કી પ્રશંસા કરતા હૈ. પૂર્વ ગતિનું અવધિ જ્ઞાન જન્મની સાથે જ કરે છે. જન્મની સાથે અવધિ જ્ઞાન કરે તો ખબર પડે ને કે ભાઈ હું અહીંયા ભીલે બાગામાં રહેતો હતો, આ મારા પરિવારજન હતા, આ બધું ખબર તો પડે કે નહીં? હવે બધું ખબર પડ્યા પછી એમાંથી એ પીક કોને કરે છે કે જો મેં આ ધર્મની આરાધના કરીને એટલે મને આ બધું પ્રાપ્ત થયું, ત્યારે આપણને પરિવારજનનો પ્રેમ યાદ ન આવે? ઘણા લોકો મને પૂછે ને કે ભાઈ મારા પરિવારજન ગયા તો મળવા કેમ નથી આવતા, દેવગતિમાં ગયા તો પાછા મળવા કેમ નથી આવતા. ત્યાં અહીંયા આપણા જીવનમાંથી કોઈ એવી વસ્તુ હોય જે વિચાર કરીને એને સ્મરણ કરવા યોગ્ય હોય તો બસ આ એક ધર્મ કર્યો એટલું જ છે. બાકી તો બધા ઠીક છે, સ્વાર્થના સગા છે આપણે બધા એકબીજાના. તો જો એ ધર્મને યાદ કરે છે અને પછી આગળ શું કરે છે, ધર્મ કે પ્રભાવ સે યહાં દેવગતિ મેં ઉત્પન્ન હુઆ હું, ઇસ પ્રકાર ધર્મ કી મહિમા મેં મન લગાતે હુએ વહાં સ્થિત જલ કે દ્રહ મેં સ્નાન કર, અતિ સુંદર વસ્ત્રાવરણ પહેન કર, સમ્યક દ્રષ્ટિ તો સ્વયમેવ જિન દેવ કા અભિષેક પૂજન કરતે હૈ ઓર મિથ્યા દ્રષ્ટિ અન્ય દેવ દ્વારા સમજાય જાણે પર જિન પૂજા આદિ કરતા. સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ દેવ દેવો સૌથી પહેલા શું કરે છે, ત્યાં જઈને ભગવાનની દર્શન પૂજન ભક્તિ આદિ બધું કરે છે. તેમના પરિણામ એટલા મંદ કષાય વાળા હશે કે તો કરતા હશે. એક પોઈન્ટ મેં વાંચ્યો, એનું મેં વિસ્તારથી વર્ણન નથી કરતો, પણ ત્યાં જેવી રીતના આપણે ગણિનીઓ હોય જેને આપણે અહીંયા વૈશ્યા કહીએ, તો ત્યાં આવી રીતના ગણિનીઓ હોય. એ ગણિનીઓ કામ શું કે એ પણ આવી રીતના નૃત્ય મહેલ હોય, ત્યાં નૃત્ય કરે. એ લોકો શીલવતી સ્ત્રી હોય અને ભગવાનની ભક્ત હોય અને નૃત્ય આદિ કરે, એમાં જે ગીત આદિ ગાય ને એમાં પણ ભગવાનના ગુણગાન કરે. એટલે ત્યાં બધી જ જગ્યાએ જનરલી ધર્મની જ ચર્ચા થતી. કહેવાનો મતલબ મારો એવો છે, ખ્યાલ આવે છે. એવી જગ્યામાં લોકોના પરિણામ પણ શુભભાવવાળા હશે ને, અમુક લોકોના એનાથી વિરુદ્ધ અશુભવાળા પણ હોય. જેવી રીતના સમોસરમાં મારીચીના જીવે સમોસરમાં રહીને પણ એને ધર્મનો વિરોધ કર્યો, એવી જ રીતે અમુક મિથ્યા દ્રષ્ટિ જીવો હોય તો આવા ઉત્કૃષ્ટ જગ્યાએ જઈને પણ એ ઊંડા ભાવ કરે છે. તો એ તો જીવની પોતાની યોગ્યતા છે, એના અનુસારે ભાવ કરે છે. ચાલો આગળ વાંચે. આ થયો પ્રભાવ. હવે સુખ. સાતા વેદનીયના ઉદયથી ઇન્દ્રિયના ઈષ્ટ વિષયોની સગવડને સુખ છે. આ ઇન્દ્રિયને ઈષ્ટ જે વિષય છે એને સુખ કહે છે. જેવી રીતના સમજો કે આપણે આ ખુરશી પર બેઠા છે, સમજો હવે પાંચ જણિયા આ જ ખુરશી પર બેઠા હોય, જેને જેટલો વધારે સાતા વેદનીયનો ઉદય અને મોહનીયની મંદતા એને એટલું આ જ ખુરશી પર બેસવું ઈષ્ટ લાગે છે. સમજાય છે? કેમ કે ઈષ્ટ અનિષ્ટ લાગવું એ તો જીવની પર્યાય છે, કઈ સંયોગોની પર્યાય નથી. ઈષ્ટ અનિષ્ટ લાગવું એ જીવની પર્યાય છે. તો ત્યાં ઉપર ઉપરના દેવોને એટલો એટલો મોહનો ઉદય, ચારિત્ર મોહનો ઉદય પણ મંદ છે અને સાતા વેદનીયનો ઉદય અધિક છે. તો ઉપર ઉપરના સ્વર્ગમાં સંયોગોની હીનતા છે પણ તો પણ એમને સુખની અધિકતા. ખ્યાલ આવે છે કે આ કયું સુખ છે? ઇન્દ્રિયજનિત સુખ છે. આ ઓલા એક્ચ્યુઅલ સુખની વાત નથી, આ તો ખાલી બહાર બહારની વાત છે. પણ આપણે તો એ દેવગતિના સ્વરૂપની ચર્ચા કરીએ છીએ એટલે એક સાધારણ કે એના બધા જ આસ્પેક્ટને આપણે જોઈએ. જો આગળ છે, સાતા વેદનીયના ઉદયથી ઇન્દ્રિયના ઈષ્ટ વિષયોની સગવડ તે સુખ છે. અહીં સુખનો અર્થ બહારના સંયોગની સગવડ કરવો. નિશ્ચય સુખ એટલે કે આત્મિક સુખ અહીં ન સમજવું. નિશ્ચય સુખની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે. અહીં સમ્યક દ્રષ્ટિના કે મિથ્યા દ્રષ્ટિના ભેદની અપેક્ષા એ કથન નથી પણ સામાન્ય કથન છે એમ સમજવું. એક જનરલ વાત કરે છે કે જે ઉપર જતા ઇન્દ્રિય સુખની અધિકતા છે. જો હવે ચોથું, ડ્યુટી. શરીરની અને વસ્ત્ર આભરણ બળની દીપ્તિને દ્યુતિ છે. શરીરની, વસ્ત્રની, આભરણની અને બળની એની દીપ્તિ એને દ્યુતિ કહેવાય છે. એટલે કે એના ઘરેણા કેટલા ચમકે છે, એના વસ્ત્ર આભરણ શરીર કેટલું ચમકે છે અને બળ કેટલું છે. જેમ જેમ ઉપર ઉપરના સ્વર્ગમાં જતા જઈએ તો એમ એમ એમના શરીરો નાના નાના થતા જાય છે સાઈઝમાં. નીચેના દેવો હોય તો એના શરીર ઘણા મોટા છે. હવે એક્ઝેક્ટ માપ આપણી પાસે જો ફરીથી ટેબલ કાઢો, જો સૌધર્મ ઈશાન સ્વર્ગના જે દેવ છે એના શરીરની ઊંચાઈ 7 હાથ છે, સનત કુમાર મહેન્દ્ર એને 6 હાથ, પછી બ્રહ્મ બ્રહ્મોત્તર 5 હાથ. એમ એમ કરતા ઉપર ઉપરના સ્વર્ગમાં શરીરની ઊંચાઈ ઘટતી જાય છે. એમ કરતા કરતા ઉપર સર્વાર્થ સિદ્ધિમાં જતા તો ફક્ત 1 હાથની એમની શરીરની ઊંચાઈ છે, 1 હાથ એટલે 1.5 ફૂટ. આટલું જ, આટલું જ એમનું શરીર છે, 1.5 ફૂટ જેટલું સર્વાર્થ સિદ્ધિમાં. શરીરની ઊંચાઈ ઘટતી જાય છે પણ શરીરની દીપ્તિ, એમના શરીરની દીપ્તિ અને શરીરની તાકાત વધતી જાય છે. ખ્યાલ આવે છે? જો આગળ વાંચ્યું, લેશિયા વિશુદ્ધિ, લેશિયાની ઉજ્જવળતા તે વિશુદ્ધિ છે. અહીં ભાવ લેશિયા સમજો. જો ભાવ લેશિયા અને દ્રવ્ય લેશિયા બે પ્રકારના લેશિયાઓ. દ્રવ્ય લેશિયા એટલે એમના શરીરનો રંગ, ખ્યાલ આવે, એમના શરીરનો રંગ. તો જેવી રીતના અસુર કુમાર જાતિના દેવ છે તો અસુર કુમાર જાતિના દેવને શરીરનો રંગ કાળો છે એટલે એને કૃષ્ણ લેશિયા કહેવાય છે. પણ દ્રવ્ય લેશિયાથી, ભાવ લેશિયાથી કૃષ્ણ લેશિયા નથી. ભાવ લેશિયાથી એમને પી પદ્મ આદિ જે હશે, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એ તો એ મંદ કશાયનું હોય છે અથવા મંદ અશુભ હશે એ જાતના એમને હોય છે. એવી જ રીતે જે વૈમાનિક દેવ છે તો એમને શરીરના રંગ તો આપણે પહેલા જોઈ લીધા. મારા ખ્યાલથી લાસ્ટ ક્લાસમાં મેં કીધું હતું કે કોને કેવા, કોઈકને નીલ રંગ છે ને કોઈકને કોઈને અલગ અલગ રંગના શરીર હોય છે એમ બતાવ્યું હતું લાસ્ટ ટાઈમ. સૌધર્મ ઈશાન ને કૃષ્ણ નીલ રક્ત પિત્ત શ્વેત 5 અલગ અલગ જુદા વર્ણના શરીર હોય છે. અને જેમ જેમ ઉપર જતા જઈએ તો કૃષ્ણ કટ થઈ જાય, નીલ કટ થઈ જાય, રક્ત કટ થઈ જાય, પિત્ત કટ થઈ જાય અને ભાઈ સૌથી ઉપર ખાલી શ્વેત શરીર હોય છે. તો આ તો થઈ દ્રવ્ય લેશિયા. દ્રવ્ય એટલે બહારના શરીરના કલર. હવે બીજું છે ભાવ લેશિયા. ભાવ લેશિયા એટલે જીવના પરિણામ. જીવના પરિણામ તો ત્યાં ઉત્કૃષ્ટ જે ઉપરની 3 લેશિયા હોય ને, પિત્ત પદ્મ અને શુક્ર, એ જાતના જ હોય છે. તો જો અહીંયા શું કહે છે, લેશિયાની ઉજ્જવળતા એ વિશુદ્ધિ, તેને અહીં ભાવ લેશિયા સમજો. પાછળનું ટેબલ કાઢો જો પાછું. જો સૌધર્મ ઈશાન સ્વર્ગમાં પિત્ત લેશિયા છે, સૌધર્મ ઈશાન સ્વર્ગમાં પિત્ત લેશિયા છે, સનત કુમાર મહેન્દ્રમાં પિત્ત અને પદ્મ બે પ્રકારની લેશિયા છે, બ્રહ્મ બ્રહ્મોત્તરમાં પદ્મ, પછી લાંધવ કાપીશમાં પદ્મ, પછી શુક્ર મહાશુક્રમાં પદ્મ અને શુક્લ દેવ છે, પછી આગળ જતા જતા ખાલી શુક્લ જ છે, પછી ઉપર જેવી રીતના ગ્રેવેગ અનુદેશ અનુતર બધાને ખાલી શુક્લ લેશિયા છે. પરમ શુક્લ એટલે શુક્લ લેશિયામાં પણ જરાક વધારે તારતમ્યતા વધારે વિશુદ્ધ. એમ કેમ કે લેશિયા પણ એવી રીતે બેન્ડ ઓફ પરિણામ છે, ઇટ ઇઝ નોટ વન પરિણામ, ઇટ ઇઝ અ બેન્ડ. તો એમાં પણ પરમ શુક્લ એટલે શુક્લમાં પણ વધારે ઉત્કૃષ્ટ જે શુભ ભાવ વાળા છે તે બધા જ શુભ ભાવ વાળા છે. શુદ્ધ ભાવની હમણાં ચર્ચા જ અહીંયા નથી, એની ચર્ચા અલગથી કરશું. આ હમણાં એવી વાત નથી. આ ખ્યાલ આવ્યો બધા? ચલો આગળ. નેક્સ્ટ, ઇન્દ્રિય વિષય. ઇન્દ્રિય દ્વારા એટલે કે મતિ જ્ઞાનથી જાણવા યોગ્ય પદાર્થને ઇન્દ્રિય વિષય કહેવાય છે. ઉપર ઉપર જતા એ દેવોને ઇન્દ્રિય વિષયની જાણવાની શક્તિ વધતી જાય છે. ખ્યાલ આવે? એક સિમ્પલ ભાષા કહીએ આપણે, જેવી રીતના આપણે બુક વાંચીએ છીએ તો આપણે અહીંયા રાખીને વાંચીએ તો એક અક્ષર આપણને વંચાય છે. આપણું રેઝોલ્યુશન ઇઝ પ્રોબેબલી, લેટ્સ સે, સ્મોલેસ્ટ ઇઝ 1 મિલીમીટર. ઓલું ચશ્મા કાઢવા જઈએ ઓલું નાના નાના અક્ષર કરતા જાય તો આપણને જેટલું દેખાય છે એના કરતા પણ વધારે નાના લેટર્સ એ પહેલા સ્વર્ગવાળા દેવને દેખાય છે, એમ સમજો. આ મતિ જ્ઞાનથી જાણવાની શક્તિની યોગ્યતા. અને ઉપર ઉપર જતા એમને હજી વધારે સૂક્ષ્મ 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 જોવાની શક્તિ, જોવાની, સાંભળવાની, બધી જ રીતે હોય છે. અને છેલ્લું અવધિ વિષય, એટલે કે અવધિ જ્ઞાનને અવધિ જ્ઞાનથી જાણવા યોગ્ય પદાર્થ એ અવધિ વિષય. અવધિ જ્ઞાનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા હોય છે. તો દ્રવ્યથી કેટલું જાણી શકે, ક્ષેત્રથી કેટલું જાણી શકે, કાળમાં કેટલું બેક એન્ડ ફોર્થ જઈ શકે અને ભાવમાં કઈ પ્રકારના ભાવને જાણી શકે. તો ઉપર ઉપરના સ્વર્ગના દેવોને જેવી રીતના આપણે પહેલા વાત થઈ હતી, ઉપર ઉપરના સ્વર્ગના દેવોને ગમન આદિની પણ છે, શક્તિ વધારે છે પણ ઈચ્છા ઓછી છે. એટલે જેવી રીતના 16મા સ્વર્ગના દેવ હોય તો એ નીચે અમુક ક્રેવિક સુધી, નીચે અમુક નરક સુધી જઈ શકે. હવે એ નહીં મળે હમણાં. ક્યાંક તો વાંચ્યું હતું કે 16મા સ્વર્ગમાં કે ઉપર ગ્રહવેગના દેવો છે તો નીચે 6ઠી નરક સુધી જઈ શકે. ઉપરના દેવો નીચે 6ઠી નરક સુધી જઈ શકે પણ જતા નથી ગયા. 14મા ઈશાન સ્વર્ગના દેવો 1લી નરક સુધી જ જઈ શકે પણ એ લોકો બી ક્યારે જતા નથી. જો વૈમાનિક દેવો ક્યારે નરકમાં જતા જ નથી, શક્તિ છે એમની પાસે પણ નીચે ક્યારે એ લોકો જતા જ નથી. તો જેમ જેમ ઉપર ઉપર જતા જાય એમ એમ નીચે નીચે સુધી ગમન કરવાની શક્તિ વધે છે. આપણે બળની બી વાત કરી, જેમ જેમ ઉપર ઉપર જતા જાય તો એ દેવોના શારીરિક બળ વધતા જાય છે. એવી જ રીતે અવધિ જ્ઞાનથી પણ જાણવાની શક્તિ એમની વધતી જાય છે. તો કેટલા વર્ષ સુધી જાણી શકે? તો નીચેના સ્વર્ગ હશે, નીચેના સ્વર્ગવાળા તો અમુક વર્ષો સુધી જાણી શકે, તો ઉપરના સ્વર્ગવાળા એનાથી અધિક વર્ષો સુધી જાણી શકે, એમ આપણે આમાં સમજવું. ક્ષેત્ર પણ વધતું જાય છે અવધિ જ્ઞાન. જેમ નીચેના સ્વર્ગવાળા હોય તો લોકમાં આટલા ક્ષેત્ર સુધી જાણી શકે, ઉપરના સ્વર્ગવાળા એનાથી મોટા ક્ષેત્રને જાણી શકે, એવી રીતના આપણે સમજવું. જો હવે આગળ 21મું સૂત્ર. હવે વૈમાનિક દેવમાં ઉત્તર ઉત્તર હીનતા. આપણે એ જોયું કે કઈ કઈ વસ્તુ ઉપર ઉપર વધતી જાય છે, હવે એ જોઈએ છે કે ઉપર ઉપર જતા કઈ કઈ વસ્તુ ઘટતી જાય છે. જો સૂત્ર, ગતિ શરીર પરિગ્રહ અભિમાન તો હીના. ગતિ શરીર પરિગ્રહ અને અભિમાનની અપેક્ષાએ ઉપર ઉપરના વૈમાનિક દેવોની હીન હીન છે. જો પહેલા ગતિ, ગતિને જોઈએ, ગતિ એટલે સ્પીડ હશે. અહીં ગતિનો અર્થ ગમન થાય છે, સ્પીડ નહીં, એક્ચ્યુઅલ ગમન કરવાની યોગ્યતા. ગમન કરવું એક્ચ્યુઅલી ક્યાંક ટ્રાવેલ કરીને જવું હોય, ગતિ એટલે. ગતિનો અર્થ અહીં ગમન થાય છે. એક ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રમાં જવું તે ગમન એટલે ગતિ. 16 સ્વર્ગથી આગળના દેવો પોતાનું વિમાન છોડીને બીજે જતા જ નથી. 16મા સ્વર્ગ સુધીના દેવો હોય એ નીચે પંચકલ્યાણ આદિઓમાં આવે છે. શક્તિ વધે છે પણ ગમન કરતા નથી, એમ અહીંયા એ કહેવા માંગે છે. એમાં પણ જો 14 ઈશાન આદિ સ્વર્ગોના દેવો છે તો એ વન ક્રીડા આદિ કરવા માટે આમ તેમ જાય છે, નંદીશ્વર આદિમાં જાય છે, આમ તેમ ગમન કરે છે. ઉપર ઉપરના સ્વર્ગના દેવોનું ગમન ઓછું ઓછું થતું જાય. અને ગ્રહવેગની ઉપરના જીવો તો ક્યાંય ગમન કરતા જ નથી પોતાના વિમાનને છોડી. ખ્યાલ આવે? ગતિ, બરાબર. પછી બીજું છે શરીર, શરીરનો વિસ્તાર તે શરીર, આપણે જોયું શરીરની અવગાહના ઉપર ઉપર ઘટતી જાય છે. પછી ત્રીજું પરિગ્રહ, જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ઉપર ઉપર જતા એમનો પરિગ્રહ ઘટતો જાય છે. પરિગ્રહ એટલે લોભ કશાયના કારણે મમતા પરિણામ તે પરિગ્રહ છે. પરિણામ પણ વિશુદ્ધ થયા, વિશુદ્ધ એટલે શુભ ભાવની અધિકતા થઈ, અને અહીંયા તો પરિણામની જ વાત કરી છે, લોભ કશાયને કારણે મમતા પરિણામ તે પરિગ્રહ છે. હવે ચોથું છે અભિમાન, માન કશાયના કારણે અહંકાર તે અભિમાન. આપણે જોયું હતું કે નીચેના સ્વર્ગના દેવો હોય, સૌધર્મ સ્વર્ગ આદિ છે, એકબીજા સાથે એમને ઈર્ષા ભાવ અને ચાલતો હોય છે. તો મારી, મારો મહેલ મોટો છે, મારી વધારે રાણીઓ છે, મારી પાસે વધારે ધન છે, આદિ પ્રકારનો અભિમાન એમને થાય છે. ઉપર ઉપરના દેવોમાં એ પ્રકારના અભિમાનની હીનતા જોવામાં આવે છે. પ્રશ્ન, ઉપર ઉપરના દેવોને વિક્રિયા આદિની અધિકતાથી ગમન વગેરે વિશેષ હોવું જોઈએ, છતાં તેની હીનતા કેમ કરી? તેની પાસે શક્તિ વધારે છે તો વિક્રિયાથી ગમન વધારે હોવું જોઈએ, ઓછું કેમ કરે? ગમનની શક્તિ તો ઉપર ઉપરના દેવોમાં વધારે છે, પણ અન્ય ક્ષેત્રમાં ગમન કરવાના પરિણામ અધિક નથી, તેથી ગમનહીન છે એમ કહ્યું છે. ખ્યાલ આવે ને? ઉપર ઉપરના દેવોને ગમન કરવાના ભાવ જ નથી થતા. સૌધર્મ ઈશાનના દેવ ક્રિયાદિક નિમિત્તે મહાન વિષયાનુરાગથી વારંવાર અનેક ક્ષેત્રમાં ગમન કરે છે. આ સમજાયું? એમને કોઈ પ્રકારના વિષયાદિના ભાવ થાય તો વારંવાર કોઈ જલાશયમાં જાય, ક્યાંક દરિયા કિનારે જાય, કોઈ નંદનવન આદિમાં જાય, કોઈ બીજા જગ્યાએ જાય, એ રીતે ફરવા જાય છે, તો ભગવાનની પૂજા ભક્તિ કરવા જાય, કોઈ અન્ય જગ્યાએ જઈને ત્યાં એમનું નૃત્યનું કોમ્પિટિશન ને એવું બધું કરે. આ લોકોને ઉપર ઉપરના જીવોને એવા ભાવ થતા. એ નીચેવાળા દેવો વધારે ચંચલ હોય છે, ઉપર ઉપરના દેવો વધારે ગંભીર હોય છે. ઉપરના દેવોને વિષયોની ઉત્કટ એટલે કે આકરી તીવ્ર વાંછાનો અભાવ છે, તેથી તેઓની ગતિહીન છે. થર્ડ પોઈન્ટ, શરીરનું પ્રમાણ ચાલુ અધ્યાયના છેલ્લે કોષ્ટકમાં આપ્યું છે, ત્યાંથી જાણીએ. આપણે જોયું કે સૌધર્મ ઈશાનને 7 હાથ, પછી 6 હાથ, 5 હાથ એમ કરીને 1 હાથ ગ્રેવે, આપણે 5 અનંતર વિમાનમાં 1 હાથ સુધી આવે છે. ચોથો પોઈન્ટ, વિમાન પરિવારાદિક રૂપ પરિગ્રહ તે ઉપર ઉપરના દેવોને ઓછો ઓછો હોય છે. જે નીચે સૌધર્મ ઇન્દ્રને 32 લાખ વિમાન છે, એની પાસે વિમાન પણ વધારે છે, એના દેશમાં લોકો વધારે છે, એને પરિગ્રહ વધારે છે. ઉપર ઉપર જતા વિમાનોની સંખ્યા બી ઓછી છે, પરિગ્રહ બી ઓછો છે. પરિગ્રહ ઓછો છે એટલે વિસ્તાર ઓછો છે, વિકલ્પ ઓછો છે. ખ્યાલ આવે? ઓછો હોય કશાયના મંદતાથી, મંદપણાથી અવધિ જ્ઞાનાદિકમાં વિશુદ્ધતા વધે છે અને અભિમાન ઓછું થાય છે. જેને મંદ કશાય છે તે ઉપર ઉપર ઉપજે છે. અહીંયા મંદ કશાય હોય તો ત્યાં પણ ઉપર ઉપર ઉપજે છે. હવે જો આ પોઈન્ટ હમણાં જે છે, આ ટેબલ એને આપણે પેન્ડિંગ રાખીએ છીએ, એની ચર્ચા લાંબી છે, એને નેક્સ્ટ ક્લાસમાં આપણે લેશું. ત્યાં સુધી મારે બીજી વસ્તુ અમુક અહીંયા બતાવવી છે, એ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ. હવે દૂસરી બુક માં વાપસ આ જઈએ. જો એક સાધારણ ચર્ચા આપણે જોઈ લઈએ કે આ સૌધર્મ ઈશાનાદિ દેવોમાં જ્યાં સ્વર્ગ ઉપર છે એમાં દેવો અને દેવીઓના ઉત્પત્તિ સ્થાન ક્યાં છે? આપણે ઇન જનરલ દેવોના તો જોયા કે જે જે સ્વર્ગના દેવો છે એ સ્વર્ગમાં ત્યાં ઉત્પન્ન થાય છે, પણ દેવીઓના ઉત્પત્તિ સ્થાન ક્યાં છે? તો જો જેટલી પણ વૈમાનિક દેવો સ્વર્ગમાં દેવીઓ છે એ બધી જ દેવીઓ સૌધર્મ ઈશાન સ્વર્ગમાં જ ઉત્પન્ન થાય છે, એનાથી ઉપર કોઈ પણ દેવી ઉત્પન્ન થતી નથી. સ્વધર્મ સ્વરૂપમાં 32 લાખ વિમાન છે, એમાંથી 6 લાખ વિમાન, અને ઈશાન સ્વરૂપમાં 28 લાખ વિમાન છે, એમાંથી 4 લાખ વિમાન, એટલે 6 ને 4 10 લાખ વિમાન એ એવા વિમાનો છે જે ફક્ત ઉપરના સ્વર્ગોના ઉત્પત્તિ સ્થાન છે. એટલે ત્યાં આવી ઉપપાદ શૈયાઓમાં દેવીઓ ઉત્પન્ન થાય છે, અને જે જે દેવની નિયુક્ત દેવીઓ હોય એ આવીને એમને લઈ જાય છે. ખ્યાલ એમને ખબર પડી જાય કે મારી દેવી ઉત્પન્ન થઈ છે સમાવ, એટલે આવીને લઈ જાય. ખ્યાલ આવે કે તો આ તો થયું ઉત્પત્તિ સ્થાન, બરાબર. હવે જો આગળ જોઈએ ભૈયા પેજ 44. હવે દેવોમાં જન્મ અને મરણની કેવી વ્યવસ્થા છે? ઘણાને આપણને પ્રશ્ન થાય કે સૌધર્મ ઇન્દ્ર હોય, હવે મરી જાય પછી શું થાય? તો નવો સૌધર્મ ઇન્દ્ર ઉત્પન્ન થાય તો કેવી રીતના થાય? જો અહીંયા આપણે વાંચીએ છીએ, પહેલા ઉત્પન્ન હોને કા અંતરાલ નિયમ કેવું જીતને કાલ પર્યંત કિસી ભી દેવ દેવી કા જન્મ નહીં હોતા ઉસે જન્માંતરાલ કહેતે હૈ, બરાબર. કોઈ દેવ અને દેવી નો જન્મ ન થાય તો એને અંતરાલ કહેવાય. જેવી રીતના સૌધર્મ ઇન્દ્ર એક પહેલા જે હતા એ ગુજરી ગયા અને નવા ઉત્પન્ન નથી થયા તો વચમાં ગેપ કહી દઉં એને અંતરાલ કહેવાય. ખ્યાલ આવે? હવે એ એની જ વાત કરે છે, જો વાંચું છું. વહા જન્માંતરાલ હૈ વો કિતને કાલ પર્યંત કિસી ભી દેવ દેવી કા મરણ નહીં હોતા ઉસે મરણાંતરકાલ કહેતે હૈ, બરાબર. કોઈનો પણ મરણ ના થાય તો મરણાંતરકાલ. તો જન્માંતરકાલ, જન્માંતરકાલ અને મરણાંતર એ બંનેનું સાથે જ વાત કરે છે. અનેક જીવો કી અપેક્ષા, અનેક જીવ એટલે બધા જ જીવ એક સાથે લઈ લ્યો, અને ક્યુમ્યુલેટિવ વસ્તુ આપણે જોઈએ તો અનેક જીવો કી અપેક્ષા સભી વૈમાનિક દેવો મેં જગન્ય સે એ દોનો અંતર મુહૂર્ત હૈ. જન્માંતર અને મરણાંતર અંતર મુહૂર્ત છે, એટલે કોઈ એક દેવ મર્યા અને અંતર મુહૂર્તમાં બીજા દેવ ઉત્પન્ન થઈ ગયો. ખ્યાલ આવે? ક્યુમ્યુલેટિવ રીતે એટલે એટલે એમ સમજવું કે સમજો આખા મુંબઈમાં કેટલા લોકો છે, સમજો 2-3 કરોડ લોકો છે, એ 2-3 કરોડ લોકોમાં કોઈ એક જીવ મર્યું તો નેક્સ્ટ જીવ ક્યારે ઉત્પન્ન થાય છે? તો એ તો વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ ને અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન થઈ જ જાય, કેમ કે આખું મુંબઈના 8 લાખ કરોડો લોકોમાં એવી રીતના દેવોમાં અસંખ્યાત જીવો છે. તો કોઈ એક મૃત્યુ પામે તો બીજાને ઉત્પન્ન થતા ટાઈમ જ ક્યાં લાગે? તો જગન્ય કેટલું છે? એક અંતર્મુહૂર્ત. પણ હવે જો ઉત્કૃષ્ટ કેટલું છે? ઉત્કૃષ્ટ છે પહેલે યુગલ મેં 7 દિન, પહેલા સ્વર્ગમાં, પહેલા બીજા સ્વર્ગમાં 7 દિવસ સુધી કોઈ બીજો દેવ ઉત્પન્ન જ ન થાય, દેવ કે દેવી કોઈ પણ. ખ્યાલ આવે? કેમ કે ત્યાંના આયુષ્ય બધા બહુ લાંબા છે, તો કોઈ કોઈ મર્યું જ નહીં તો કોઈ ઉત્પન્ન જ ન થયું એ પ્રકાર બની શકે છે. દૂસરે મેં, આ દૂસરે યુગલ મેં એમ સમજો, 15 દિન, તીસરે મેં ઓર ચોથે મેં 1 માસ, 5વે ઓર 6વે યુગલ મેં 2 માસ, 7વે ઓર 8વે યુગલ મેં 4 માસ, ઓર 9 ગ્રહવેગ આદિ સભી મેં 6 માસ કા અંતરાલ હો સકતા હૈ. એટલે સર્વાર્થ સિદ્ધિમાં પણ કોઈ એક જીવ મૃત્યુ પામ્યો અને બીજો જીવ ઉત્પન્ન જ ઉત્પન્ન થતા ત્યાં 6 મહિના લાગી શકે. એટ ક્યુમ્યુલેટિવ લેવલ, ક્યુમ્યુલેટિવ એટલે બધા જ સમજો, જે 4 સ્વર્ગ છે ને, અનુત્તરમાં વિજય વૈજયન જયન અપરાજય, એમાં તો અસંખ્યાત દેવો છે અને સર્વાર્થ સિદ્ધિમાં સંખ્યાત છે. તો કોઈ એક જીવ મરી ગયો અને કોઈ બીજા જીવને ત્યાં ઉત્પન્ન થતા 6 મહિના લાગ્યા એવું બની શકે, ક્યુમ્યુલેટિવ. ખ્યાલ આવે? હવે આગળ વાંચજો. હવે કિસી એક જીવ કી અપેક્ષા વિરાજતા, કિસી કા મરણ હોને પર ઉસ સ્થાન પર જબ તક ઉસ પદવી કા ધારક કોઈ અન્ય ઉત્પન્ન નહીં હોતા ઉસે વિરહકાલ કહેતે હૈ. હવે ઉપર જો ગ્રહવેગ અનુદેશ અનુત્તર એ બધા અહમ ઇન્દ્ર જ છે, એટલે ઓલ ઓફ ધેમ આર સિમિલર, એટલે કોઈ એક પદવી જેવું ત્યાં કઈ છે નહીં. તો કોઈ એક મરી જાય અને કોઈ પણ બીજું દેવ ઉત્પન્ન થાય તો ઇટ ઇઝ સિમિલર. એટલે તમે ક્યુમ્યુલેટિવ જુઓ કે એક જીવની અપેક્ષા એ જુઓ, ઇટ ઇઝ ધ સેમ થિંગ. પણ નીચેના સ્વર્ગમાં સમજો કોઈ ઇન્દ્ર મરી ગયો કે પારિષદ દેવ મરી ગયો કે ત્રાયસ્નેશ મરી ગયો, ખ્યાલ આવે? તો એમાં ફરક પડે. તો જો વાંચે, યહાં જગન્ય સે સભી દેવ મેં અંતર્મુહૂર્ત પ્રમાણ હૈ. મિનિમમ તો અંતર્મુહૂર્તમાં, એટલે કોઈ ઇન્દ્ર મરી જાય અંતર્મુહૂર્તમાં બીજો ઉત્પન્ન થઈ જાય મિનિમમ. ઉત્કૃષ્ટ સે સભી બારા ઇન્દ્રો કી પૃથક પૃથક આઠ મહાદેવી. જો બારા ઇન્દ્રની આઠ મહાદેવી છે, બારા ઇન્દ્ર કી આઠ મહાદેવી ઓર ચાર લોકપાલ દેવો કા વિરહકાલ છ મહા હૈ. એટલે સમજો સચિન્દ્રાણી મરી ગઈ, બીજી સચિન્દ્રાણી ઉત્પન્ન થતા છ મહિના લાગી શકે, ખ્યાલ આવે? આગળ 33 ત્રાયસ્ત્રિંશ દેવ સભી આત્મરક્ષક સામાનિક પારિષદ કા વિરહકાલ ચાર માહ હૈ ઓર કલ્પવાસી ઇન્દ્ર ઓર કલ્પાતીત અહમ ઇન્દ્ર કા વિરહકાલ છ માહ હૈ. બરાબર, ઉપર પણ છ માહ લખ્યું હતું ને આમાં, ઉપર કલ્પાતીતમાં, અહીંયા પણ છ માસ છે, સેમ થિંગ. આટલું સમજાયું કે નહીં બધા? આમાં આ થોડું ટ્રિકી થતું જાય છે. એટલે હવે જો એક પોઈન્ટ મારે તમને બતાવવો છે, વાત નીકળી છે તો, આપણે જોયું હતું કે બધા જે દક્ષિણ ઇન્દ્ર જે છે, દક્ષિણ દિશાના ઇન્દ્ર, એ બધા એક ભાવ અવતારી છે, અને ઉત્તર ઇન્દ્ર જે છે એનું કોઈ ગેરંટી નથી, એક ભાવ અવતારી પણ હોઈ શકે અને નો બી હોય. સૌધર્મ ઇન્દ્ર એક ભાવ અવતારી, ઈશાન ઇન્દ્ર હોય પણ ને નો પણ, પછી સનત કુમાર પાછો એક ભાવ અવતારી, મહેન્દ્ર વાળા નોટ નેસેસરી, એમ એમ સમજવું. તો જો વાંચું છું અહીંયાથી ભૈયા, નેક્સ્ટ પેજ 45 કે બીચ વાળા પેરેગ્રાફ હૈ, 16 સ્વર્ગ સંબંધી, હા ઇધર નીચે, 16 સ્વર્ગ સંબંધી 12 ઇન્દ્રો મેં દક્ષિણ દિશા કે સૌધર્મ સનત કુમાર બ્રહ્મ શુક્ર આનત આરણ, એ 6 દક્ષિણ ઇન્દ્ર. હવે એનાથી વધારે વિશેષ જો, સૌધર્મ કી શચી નામક પટ્ટ દેવ. સૌધર્મ સ્વર્ગ દેવ ઇન્દ્રની 8 મહાદેવી છે, પણ એ 8 માંથી ખાલી શચી ઇન્દ્રાણી, ખ્યાલ આવે? અને આગળ ઇસકે સોમ યમ વરુણ ઓર કુબેર એ ચાર લોકપાલ, ચારે ચાર લોકપાલ. સભી લોકાંતિક દેવ સર્વાર્થ સિદ્ધિ વિમાન કે સભી દેવ, એ સભી એક ભવાવધારી હૈ, ખ્યાલ આવે? ચારે ચાર લોકપાલ બધા એક ભવાવધારી. અને આપણને શું લાગે કે પાંચમા સ્વર્ગવાળા બધા જ દેવ લોકાંતિક હશે? આ ઘણા લોકોને આ કન્ફ્યુઝન હોય છે, એવું નથી. જો પાંચમું સ્વર્ગ જે છે, તમે જુઓ એનો એરિયા, સૌધર્મ ઈશાન દોઢ રાજુ, સનત કુમાર મહેન્દ્ર દોઢ રાજુ, એટલે ત્રણ રાજુ થઈ ગયા, ટોટલ 7 રાજુ છે. તો જે બ્રહ્મ બ્રહ્મોત્તર છે એ અડધું રાજુ જ છે, એટલે દે આર ટુવર્ડ ધ એક્સ્ટ્રીમ સાઈડ, અને ત્યાંથી પછી લોક ટર્ન થાય છે, ખ્યાલ આવે? તો જે આ બહારના જ્યાં લોક ટર્ન થાય છે એ લેવલ પર તમે અંદર આવો ત્રસનાડીમાં, તો એ બહારના ભાગમાં જે દેવો રહેતા હોય છે એને લોકાંતિક દેવો કહે. લોકના અંતમાં રહેવા, લોકના અંતમાં એટલે એકચ્યુઅલ લોકના અંતમાં નથી રહેતા, કેમકે ત્યાં તો ત્રસનાડી છે જ
નહીં,
ત્રસનાડીની અંદર. પણ જે એ એરિયા છે કે જે મેક્સિમમ ત્યાં લોક છે, ખ્યાલ આમ જેથી ટર્ન થાય છે, એ એરિયામાં અંદરના ભાગમાં રહેવા વાળા દેવને લોકાંતિક દેવ કહેવાય. એ લોકાંતિક દેવને કોઈ દેવીઓ હોતી નથી, બ્રહ્મચારી હોય છે, અને નિયમથી એક ભવાવધારી હોય છે, અત્યંત વિશુદ્ધ પરિણામી હોય. આપણે સાંભળ્યું હશે ને પંચકલ્યાણકમાં કે ખાલી દીક્ષા કલ્યાણકના દિવે દિવસે જ નીચે આવે છે. ચલો આ થયું, હવે જો આપણે હવે કયા દેવો ક્યાં ઉત્પન્ન થાય છે, ખાલી એક બે પાંચ મિનિટનું ડિસ્કશન છે જોઈ લઈએ. ભૈયા વાપસ પુરાણ ઉપર વાલે પેજ પે જઈએ, ઉસમે જો થર્ડ વાલા જો ટોપિક થા ये जो एक थी 16 स्वर्ग ना जीवो छे ना त्यां सुधी ज असंयमी अने देश संयमी जीवो उत्पन्न थई शके। चौथा पांचवा गुणस्थान वाला जीव ए खाली 16 स्वर्ग सुधी ज उत्पन्न थई शके। ऊपर ग्रेवेग अनुदिश अनुत्तर एमां उत्पन्न थवा माटे ए जीव ने बाह्य द्रव्य लिंग दशा द्रव्य लिंगी मुनि दशा होवी जोईए। अंदर में भावलिंग हो न हो बहार की मुनि राज स्वर में जी सके। आटल क्लियर है? नॉट नेसेसरी। ग्रैवेक सुधी नित्य दृष्टि जी उत्पन्न थी सके। ऊपर अनुदिश अनुत्तर में बदा सम्य दृष्टि जी हो जो आम वाँचे जो असंयमी देश संयमी मनुष्य और तीरियंश उत्कृष्ट से 16वें अच्युत स्वर्ग कल्प पर्यंत उत्पन्न हो सकते हैं आगे नहीं। द्रव्य लिंगी मिथ्या दृष्टि मुनि ऊपर 9वें ग्रैवेग पर्यंत उत्पन्न हो सकता है आगे नहीं। 16 स्वर्ग के ऊपर परिग्रह रहित नग्न रूप मुनि पणा धारण करने वाला ही जा सकता है। परिग्रह सहित देशगति श्रावक सम्यक दृष्टि पर हो तो भी 16वें स्वर्ग के ऊपर जन्म नहीं ले पाए। सम्यक दृष्टि द्रव्य भावमय महाव्रत संयमी सहित संयमी मनुष्य सर्वार्थ सिद्धि पर्यंत जा सकते हैं। द्रव्य भावमय એટલે मुनि दशा हो तो महाव्रत की पूछे ना, क्योंकि 9 अनुदिश और 5 अनुत्तर इन 14 विमान में द्रव्य भाव लिंगमय सकल संयमी मुनि ही जाते हैं और अन्य कोई नहीं जाता। भोग भूमि ना तीर्यन चाली जाए खाली पहला बीजा स्वर्ग सुधी जाए। असंगी पंचेन्द्रिय बाकी बधु हवे डिटेल्स में घणु बधु छे। अमुक ए पण समझो कि कोई एवा जीवो होय जे जैन धर्म न फॉलो करता हो पण तापसी होय मंद कषाई जीवो होय इने घोर संयमी जीवन होय અને એવી રીતના મંદ કષાયરૂપ થઈને તપ આદિ કરીને ભલે મિથ્યા તપ હોય પણ એ તપ આદિ કરીને પુણ્ય અર્જન કરે છે તો એવા જીવો પણ ઉપરમાં 12મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થઈ શકે છે। ખ્યાલ આવે? જો ઉપરના સ્વર્ગોમાં ઉત્પન્ન થવાનું એ જે એનું કારણ એ પુણ્યનો ઉદય છે અને પુણ્યનો બંધ અને સમ્યક દર્શન બે જુદી વસ્તુ છે। પુણ્યનો બંધ એ ચારિત્રની મંદતાથી થાય છે। જે જીવને 12મા દ્રવ્યલિંગાદી છે તો એને ચારિત્ર કષાયની ચારિત્ર મોહનીયની અત્યંત મંદતા છે તો એવા જીવને એટલા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે ગ્રહવેકાદીમાં પણ ઉત્પન્ન થાય છે। અને જે વ્રતિ શ્રાવકાદી પણ છે સમ્યક દ્રષ્ટિ પણ તો પણ હજી ગ્રહસ્થ છે તો એને એટલા ઉત્કૃષ્ટ શુભ ભાવ નથી થતા કે ઉપર ગ્રહવેગ આદિમાં ઉત્પન્ન થઈ શકે। ખ્યાલ આવે કે? જો આપણે આજે સાધારણ રીતે દેવોમાં ઉપર ઉપર જતા કેવી રીતના વિભિન્ન રીતે પુણ્ય શરીર દ્યુતિ આદિની વૃદ્ધિ પ્લસ અવગાહના એમના સંયોગો આદિની ઘટ હાનિ આદિ થાય છે એની ચર્ચા આપણે આજે કરી, એમાં વિશેષ ચર્ચા આજે આગળ કરશું। ચાલો જીનવાણી હે જીનવાણી બાળકી તો નિજ બોધ જોતે શરણાગ્રહે સો પાવે સુખ ચેન જાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો સુવાણી મસ્તક નમો સદા દે તમો। બોલો જીનવાણી માધનો જય હો।